એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે કદાચ માનવ ઇતિહાસ જેટલો જૂનો છે અને એટલો જટિલ પણ. વિષય છે ઈશ્વર. પણ હા, એક વાત શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઉં, આપણો હેતુ ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવાનો કે નકારવાનો બિલકુલ નથી.
ના, બિલકુલ નહીં.
એના બદલે આપણે ખુદ ઈશ્વરના વિચારની સફરને સમજવાનો પ્રયત્ન કરીશું. આ ખ્યાલ આખરે આવ્યો ક્યાંથી?
બરાબર.
અને આજે પણ એ આપણા જીવનનો આટલો મોટો હિસ્સો કેમ છે?
બિલકુલ. અને આ સફર માટે આપણી પાસે આમ તો એક ઉત્તમ માર્ગદર્શિકા છે. આપણે ધર્મ અને દર્શનના પ્રખ્યાત વિદ્વાન જ્હોન બોકરના બે ખૂબ જ મહત્વપૂર્ણ પુસ્તકોનો આધાર લઈ રહ્યા છીએ.
કયા બે પુસ્તકો?
એક છે ગોડ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન અને બીજું ગોડ અ બ્રીફ હિસ્ટ્રી. અને આ પુસ્તકોની ખાસિયત એ છે કે તે કોઈ એક ધર્મની વાત નથી કરતા.
અચ્છા.
પણ સમગ્ર માનવજાતની આ આધ્યાત્મિક ખોજનો જાણે કે એક નકશો રજૂ કરે છે.
અને મને લાગે છે કે આ વિષય આજે પહેલા કરતા પણ વધુ મહત્વનો છે. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં એક તરફ વિજ્ઞાન છે, વૈશ્વિકીકરણ છે,
અને બીજી તરફ ધર્મના નામે સંઘર્ષ પણ છે.
હા, બરાબર. આવા સમયે ઈશ્વરના વિચારનો ઇતિહાસ સમજવો એ ફક્ત ધર્મને સમજવા માટે જ નહીં, પણ આપણી આસપાસની દુનિયા, અલગ અલગ સંસ્કૃતિઓ અને કદાચ આપણી જાતને પણ વધુ સારી રીતે સમજવા માટે જરૂરી છે.
એક પ્રકારની ધાર્મિક સાક્ષરતા કહી શકાય.
બરાબર, એ જ શબ્દ, ધાર્મિક સાક્ષરતા.
સાચી વાત છે. તો ચાલો આ સફરની શરૂઆત લેખકથી જ કરીએ.
હા, ચોક્કસ.
જ્હોન બોકર કોઈ સામાન્ય પ્રોફેસર નથી. એમની એક ખાસ ઓળખ છે જે તેમને આ વિષય પર વાત કરવા માટે આમ તો અનન્ય બનાવે છે. તેઓ કેમ્બ્રિજ અને લેન્કેસ્ટર જેવી યુનિવર્સિટીઓમાં ભણાવી ચૂક્યા છે, પણ સાથે સાથે તેઓ એક એંગ્લિકન પાદરી પણ છે.
ઓહ, આ તો બહુ જ રસપ્રદ વાત છે. એટલે કે તેમની પાસે શ્રદ્ધાનું હૃદય પણ છે અને એક વિદ્વાનનું મગજ પણ.
બરાબર.
આ બંને મિશ્રણ તો ભાગ્યે જ જોવા મળે. આનાથી એમના લખાણ પર શું અસર પડતી હશે?
એનાથી જ બધો ફરક પડે છે. જુઓ, એક પાદરી તરીકે તેઓ શ્રદ્ધાના અનુભવને અંદરથી સમજે છે, અને એક વિદ્વાન તરીકે તેઓ કોઈપણ પૂર્વગ્રહ વિના એકદમ તટસ્થ રહીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ધર્મોનું વિશ્લેષણ કરી શકે છે. તેઓ પોતાના અભિગમને મેથોડોલોજિકલ એગ્નોસ્ટિસિઝમ કહે છે.
એક મિનિટ, આ શબ્દ થોડો ભારે લાગે છે, મેથોડોલોજિકલ એગ્નોસ્ટિસિઝમ. આનો સરળ અર્થ શું થાય?
હા, સમજાવું. સરળ ભાષામાં કહીએ તો તેઓ ચર્ચાની શરૂઆત એવા કોઈ નિર્ણયથી નથી કરતા કે ઈશ્વર છે કે નહીં. એ સવાલને તેઓ બાજુ પર મૂકી દે છે.
અચ્છા.
એમનો રસ એ વાતમાં છે કે ઈશ્વરમાં માન્યતા એ માનવ ઇતિહાસમાં કેટલી શક્તિશાળી ઘટના રહી છે. એણે સમાજો કેવી રીતે બનાવ્યા, કળાઓને કેવી રીતે પ્રેરણા આપી
અને લોકોના જીવનને કેવો અર્થ આપ્યો.
બરાબર. આ અભિગમને કારણે તેમનું પુસ્તક એવા લોકો પણ વાંચી શકે છે જેઓ ધર્મમાં નથી માનતા, અને એવા લોકો પણ જેઓ ઊંડી શ્રદ્ધા ધરાવે છે.
આ પદ્ધતિસરનો અજ્ઞેયવાદ ખરેખર રસપ્રદ છે, કારણ કે તે આપણને સીધા પુસ્તકના મૂળ તર્ક પર લઈ જાય છે. જો બોકર ઈશ્વરને સાબિત નથી કરી રહ્યા, તો પછી તેઓ આખરે કહેવા શું માગે છે?
એમનું મુખ્ય તર્ક એ છે કે આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ કે ઈશ્વરનો વિચાર ક્યાંક ઉપરથી, આકાશમાંથી આવ્યો હશે.
હા, મોટાભાગે એવું જ મનાય છે.
પણ બોકર એકદમ ઊંધો અને આમ તો ક્રાંતિકારી મુદ્દો રજૂ કરે છે. તેઓ કહે છે કે ઈશ્વરનો વિચાર બહારથી નથી આવ્યો, પણ આપણી અંદરથી જન્મ્યો છે, આપણા સૌથી ઊંડા ડરમાંથી અને આપણી સૌથી મોટી આશાઓમાંથી.
વાહ, આ તો આખી વાતને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખે છે. મતલબ કે આ કોઈ દૈવી સાક્ષાત્કાર નથી.
ના,
પણ એક માનવીય પ્રતિભાવ છે.
બરાબર. તે અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નોનો જવાબ આપવાનો એક માનવીય પ્રયાસ છે. આપણે કોણ છીએ? આપણે અહીં શા માટે છીએ? મૃત્યુ પછી શું? આ એવા સવાલો છે જે દરેક મનુષ્યને સતાવે છે, અને બોકરના મતે ઈશ્વરનો વિચાર આ સવાલો સાથેના આપણા સંઘર્ષની જ પેદાશ છે.
એટલે જ તમે કહ્યું કે આ પુસ્તકો કોઈ ભગવાનની નહીં, પણ એક માન્યતાની જીવનકથા છે.
હા, એક વિચારની બાયોગ્રાફી જેણે દુનિયા બદલી નાખી.
અને આ જીવનકથાની શરૂઆત ક્યાંથી થાય છે?
એની શરૂઆત થાય છે હજારો વર્ષો પહેલાં આપણા પ્રાગૈતિહાસિક પૂર્વજોની ગુફાઓથી. જીવવાદ અને બહુદેવવાદથી શરૂ કરીને આ પુસ્તકો આપણને યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં એકેશ્વરવાદના ઉદય સુધી લઈ જાય છે.
પણ વાત તે અટકતી નથી ખરું ને?
ના, બિલકુલ નહીં. પછી ગ્રીક ફિલોસોફી, વિજ્ઞાનનો પડકાર, ડાર્વિન અને ફ્રોઇડના વિચારો અને આજના સમયમાં પણ ઈશ્વરનો વિચાર કેવી રીતે ટકી રહ્યો છે એની આખી ગાથા છે.
ચાલો ત્યારે આ ગાથામાં થોડા વધુ મૂંટા ઉતરીએ. સૌથી પહેલો સવાલ, આ વિચારનું બીજ એ રોપાયું ક્યાં?
બોખર એક બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક ખ્યાલની વાત કરે છે, એજન્સી ડિટેક્શન.
એજન્સી ડિટેક્શન?
હા, આનો અર્થ છે કે આપણું મગજ કુદરતી રીતે જ ઘટનાઓ પાછળ કોઈ કરતા, કોઈ એજન્ટને શોધે છે.
આનું કોઈ સરળ ઉદાહરણ આપી શકશો?
ચોક્કસ. કલ્પના કરો કે તમે હજારો વર્ષ પહેલા જંગલમાં ચાલી રહ્યા છો. અચાનક નજીકની ઝાડીમાં સરસરાટ થાય છે.
ઓકે.
હવે તમારી પાસે બે વિકલ્પ છે. તમે માની શકો કે માત્ર પવન છે, અથવા તમે માની શકો કે ત્યાં કોઈ શિકારી છુપાયેલો છે. હવે થયું એવું કે જેણે એવું માન્યું કે એ પવન છે એ કદાચ કોઈ વાઘનો શિકાર બની ગયો, પણ જેણે એવું માન્યું કે ત્યાં કોઈ એજન્ટ એટલે કે શિકારી છે એ સાવચેત થઈ ગયો અને બચી ગયો.
સમજાયું. એટલે કે ઘટનાઓ પાછળ ઈરાદો જોવાની વૃત્તિ આપણા અસ્તિત્વ માટે, સર્વાઈવલ માટે જરૂરી હતી.
બરાબર.
પણ મને એક સવાલ થાય છે, જંગલમાં શિકારીથી બચવાની એક વૃત્તિ અને અને ધરતીકંપ પાછળ કોઈ દેવતા છે એવી માન્યતા, આ બે વચ્ચે તો બહુ મોટો તફાવત છે.
સાચી વાત છે.
આટલી મોટી છલાંગ માનવ મગજે કેવી રીતે લગાવીએ છે?
બહુ સરસ સવાલ છે. એ છલાંગ ત્યારે લાગી જ્યારે આજ એજન્સી ડિટેક્શનની વૃત્તિ મોટા પાયે લાગુ કરવામાં આવી. વીજળીના કડાકા, પૂર, દુકાળ,
મોટી અને ભયાનક ઘટનાઓ,
હા, એની પાછળ પણ કોઈ અદૃશ્ય શક્તિશાળી એજન્ટ કે આત્માની કલ્પના થવા લાગી. આમાંથી જ જીવવાદ એટલે કે નદી, પર્વત, વૃક્ષ બધામાં આત્મા છે તેવી માન્યતા,
શામનવાદ અને પૂર્વજોની પૂજા,
હા, એ બધી પ્રથાઓનો જન્મ થયો. એ સમયે આ કોઈ ફિલોસોફી નહોતી.
તો શું હતું?
એ તો દુનિયાને સમજવાની અને અદૃશ્ય શક્તિઓ સાથે સારા સંબંધો રાખીને જીવતા રહેવાની એક વ્યવહારુ રીત હતી.
અને પછી જેમ જેમ આપણે ગુફાઓમાંથી નીકળીને ગામડા અને શહેરો વસાવ્યા, તેમ તેમ આપણા ભગવાન પણ બદલાયા હશે, ખરું ને?
બિલકુલ. જેમ સમાજ વધુ જટિલ બન્યો, તેમ દેવતાઓની દુનિયા પણ જટિલ બની. આમાંથી બહુદેવવાદનો ઉદય થયો.
એટલે કે સમાજનું જ એક પ્રતિબિંબ?
હા, એકદમ. જેમ આપણા સમાજમાં રાજા, યોદ્ધા, કારીગર, ખેડૂત હોય,
બરાબર,
તેવું જ પ્રતિબિંબ દેવતાઓના જગતમાં પડ્યું. યુદ્ધના દેવ, પ્રેમના દેવી, સમુદ્રના દેવતા, ગ્રીસ, ઇજિપ્ત, મેસોપોટેમિયા અને આપણા વૈદિક કાળમાં પણ દેવતાઓનું એક આખું મંડળ જોવા મળે છે.
અને પછી ઇતિહાસમાં એક મોટો વૈચારિક ભૂકંપ આવ્યો, અનેક દેવોમાંથી એક ઈશ્વરનો વિચાર. આ પરિવર્તન તો ક્રાંતિકારી રહ્યો હશે?
અત્યંત ક્રાંતિકારી. પણ બોકર કહે છે કે આ પરિવર્તન રાતોરાત નથી આવ્યું.
ઓ,
કદાચ એનો એક મધ્યવર્તી તબક્કો હિનોથિઝમ હતો.
હિનોથિઝમ
એટલે કે એક સમુદાય પોતાના એક દેવને સર્વોચ્ચ માને, પણ બીજા દેવોના અસ્તિત્વનો ઇનકાર ન કરે. પણ સાચો અને આમ તો કટ્ટર એકેશ્વરવાદ ત્રણ અબ્રાહિમિક ધર્મોમાં વિકસ્યો,
યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ.
હા, યહૂદી ધર્મમાં યહોવા એક સ્થાનિક દેવમાંથી વિકસીને સમગ્ર બ્રહ્માંડના એકમાત્ર સર્જનહાર બન્યા, જે માત્ર શક્તિશાળી જ નહીં પણ નૈતિક અને ન્યાયી પણ હતા.
અને ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામે આ વિચારને કેવી રીતે આગળ વધાર્યો?
ખ્રિસ્તી ધર્મે ટ્રિનિટી એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો સિદ્ધાંત આપીને તેને વધુ જટિલ બનાવ્યો.
હા, એ સમજવું થોડું અઘરું છે.
એ એક એવા ઈશ્વરને સમજાવવાનો પ્રયાસ હતો જે બ્રહ્માંડથી પર પણ છે અને છતાં ઈસુના રૂપમાં માનવ ઇતિહાસમાં વ્યક્તિગત રીતે સામેલ પણ થાય છે.
અને ઇસ્લામ?
જ્યારે ઇસ્લામમાં તૌહીદનો સિદ્ધાંત આવ્યો, જે સૌથી સ્પષ્ટ અને કટ્ટર એકેશ્વરવાદ છે, તે પોતાને અબ્રાહમના મૂળ શુદ્ધ એકેશ્વરવાદની પુનઃસ્થાપના માને છે. અલ્લાહ સિવાય કોઈ પૂજનીય નથી.
પણ આ બધી શ્રદ્ધાની વાતો ચાલી રહી હતી, એ જ સમયે બીજી તરફ તર્ક અને વિજ્ઞાનની દુનિયામાં પણ કંઈક અલગ જ ચાલી રહ્યું હતું, નહીં?
હા, અને એ પડકાર પણ બહુ મોટો હતો. ગ્રીક ફિલોસોફો જેમ કે પ્લેટો અને એરિસ્ટોટલ, એમણે એવા ઈશ્વરની વાત કરી જે આપણા ધર્મગ્રંથોના ગુસ્સે થતા કે ખુશ થતા ભગવાન જેવો નહોતો.
તો કેવો હતો?
એમનો ઈશ્વરાતો તર્કની પરાકાષ્ઠા હતો, એક અમૂર્ત બૌદ્ધિક સિદ્ધાંત. એરિસ્ટોટલનો પ્રાઇમ મૂવર એ કોઈ વ્યક્તિ નથી, પણ આ બ્રહ્માંડને ગતિ આપનાર પ્રથમ કારણ છે.
ઓહો, એટલે એ લોકો જે ઈશ્વરની વાત કરતા હતા એ આપણા મંદિરના ભગવાન જેવો નહીં?
ના,
પણ એ ગાણિતિક સમીકરણ જેવો હતો.
આ બે અલગ અલગ વિચારો વચ્ચે ક્યારેય સુમેળ સાધવાનો પ્રયાસ થયો અને ખૂબ મોટા પાયે થયો. મધ્યયુગમાં થોમસ એક્વિનાસ જેવા ખ્રિસ્તી વિચારકોએ એરિસ્ટોટલના તર્ક અને બાઇબલની શ્રદ્ધાને જોડવાનો ભગીરથ પ્રયાસ કર્યો.
શું કર્યું એમણે?
તેમણે તર્કનો ઉપયોગ કરીને ઈશ્વરના અસ્તિત્વ માટેની દલીલો રજૂ કરી. પણ પછી વૈજ્ઞાનિક ક્રાંતિ આવી અને આખો સેતુ હચમચી ગયો.
કોપરનિકસ, ગેલિલિયો
અને ખાસ કરીને ડાર્વિન.
હા, ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતે એક દૈવીય ડિઝાઇનરની જરૂરિયાત પર જ સવાલ ઉઠાવી દીધો.
આ તો જાણે એક પછી એક મોટા ફટકા પડ્યા, અને પછી સિગમંડ ફ્રોઇડ આવ્યા.
બરાબર, જેમણે કહ્યું કે ભગવાન તો આપણા મનની જ એક ઉપજ છે,
એક દિલાસો આપતી ભ્રમણા.
હા, ફ્રોઇડે કહ્યું કે ઈશ્વર બીજું કંઈ નથી પણ એક શક્તિશાળી પિતા જેવા રક્ષકની આપણી બાળપણની જરૂરિયાતનો એક પ્રક્ષેપણ છે. અને આ બધા પડકારો સાથે 20મી સદીએ એક નૈતિક પડકાર પણ ઊભો કર્યો.
તમે અનિષ્ટની સમસ્યા એટલે કે ધ પ્રોબ્લેમ ઓફ ઇવિલની વાત કરી રહ્યા છો? હા, હોલોકોસ્ટ જેવી ભયાનક ઘટનાઓ પછી લોકોએ પૂછ્યું કે જો ઈશ્વર સર્વશક્તિમાન અને દયાળુ છે તો તે આટલા અત્યાચાર અને દુઃખને કેમ રોકતો નથી?
સાચું સવાલ છે.
આનો જવાબ આપવા ધર્મશાસ્ત્રીઓએ ઘણી દલીલો આપી, જેમ કે ફ્રી વિલ કે સોલ મેકિંગ. પણ આ પડકારો છતાં ઈશ્વરનો વિચાર ખતમ નથી થયો, એણે પોતાને બદલ્યો છે, આજે પણ આ યાત્રા ચાલુ જ છે.
આટલી બધી વાત કર્યા પછી જો આપણે એક ડગલું પાછળ હટીને જોઈએ તો કેટલીક મોટી પેટર્ન દેખાય છે. મને લાગે છે કે પહેલી અને સૌથી મોટી વાત તો એ છે કે ઈશ્વરનો વિચાર કોઈ પથ્થરની લકીર નથી, એ સતત બદલાતો રહ્યો છે.
એકદમ સાચું. આ પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે, ઈશ્વરના વિચારનું વિકસતું સ્વરૂપ. તે સમાજ અને જ્ઞાન સાથે વિકસ્યો છે. આપણે ભારતમાં જ આનું ઉત્તમ ઉદાહરણ જોઈ શકીએ છીએ.
કેવી રીતે?
જુઓ, વૈદિક કાળમાં ઇન્દ્ર અને અગ્નિ જેવા પ્રકૃતિના દેવતાઓ હતા.
હા,
પછી ઉપનિષદોના સમયમાં એક નિર્ગુણ, નિરાકાર, તાર્કિક બ્રહ્મનો વિચાર આવ્યો. અને પછી
ભક્તિ ચળવળમાં કૃષ્ણ અને રામ જેવા સગુણ વ્યક્તિગત ભગવાનનો ખ્યાલ આવ્યો.
બરાબર. આ એક જ સંસ્કૃતિમાં થયેલી કેટલી અદ્ભુત વૈચારિક ઉત્ક્રાંતિ છે.
અને બીજો મોટો વિચાર એ છે કે આ બધી માન્યતાઓ ભલે ગમે તેટલી અલગ હોય પણ એ બધાની પાછળ એક જ માનવીય શોધ રહેલી છે, અર્થની શોધ.
હા, આ બીજો મુખ્ય વિષય છે, ઈશ્વર એક માનવીય પ્રતિભાવ તરીકે. બોકર સ્પષ્ટ કરે છે કે ઈશ્વરનો વિચાર આપણને જીવનના સૌથી મોટા પ્રશ્નોનો સામનો કરવાની હિંમત આપે છે. આ બધું શા માટે છે? એ સવાલ સાર્વત્રિક છે. જવાબો ભલે જુદા હોય પણ સવાલ બધાને એક સરખો સતાવે છે.
ત્રીજો મુદ્દો જે મને સ્પર્શી ગયો એ છે શ્રદ્ધા અને તર્ક વચ્ચેનો સતત સંઘર્ષ અને સંવાદ પણ.
બિલકુલ. અને આપણે ઘણીવાર માનીએ છીએ કે આ માત્ર પશ્ચિમની સમસ્યા છે, પણ એવું નથી. ભારતીય દર્શનમાં પણ તર્કની બહુ લાંબી અને સમૃદ્ધ પરંપરા રહી છે.
ન્યાય અને વૈશેષિક દર્શનો.
હા, એમણે તો ઈશ્વરના અસ્તિત્વ માટે એટલી બધી તર્કબદ્ધ દલીલો વિકસાવી હતી કે જે આજે પણ વિચારવા મજબૂર કરી દે.
અને છેલ્લે એક વાત જે આપણે વારંવાર ભૂલી જઈએ છીએ, આપણી ભાષાની મર્યાદાઓ. આપણે મર્યાદિત શબ્દોમાં અનંતને કેવી રીતે બાંધી શકીએ?
આ ચોથો અને ખૂબ જ ઊંડો મુદ્દો છે. ધાર્મિક ભાષા ક્યારેય વિજ્ઞાનની ભાષા જેવી ચોક્કસ ન હોઈ શકે. તે હંમેશા રૂપકાત્મક હોય છે, કાવ્યાત્મક હોય છે.
એ સત્યને વર્ણવતી નથી પણ તેની તરફ ઇશારો કરે છે.
બરાબર. આપણા ઉપનિષદોમાં જે નેતિનો ખ્યાલ છે,
આ પણ નહીં, તે પણ નહીં.
હા, એ આજ ભાષાની મર્યાદાની પ્રામાણિક સ્વીકૃતિ છે.
આ પુસ્તકોમાં એવા ઘણા વિચારો છે જે મનમાં કાયમ માટે રહી જાય. મને એક વિચાર ખૂબ ગમ્યો. બોકર કહે છે કે ઈશ્વરે માનવ જ્ઞાનમાં રહેલી ખાલી જગ્યાઓ ભરવા માટેની પૂર્વધારણા નથી,
પરંતુ માનવ અનુભવના ઊંડાણમાં સાક્ષાત્કાર કરવાની વાસ્તવિકતા છે.
હા, એક જ વાક્ય આખી ચર્ચાને વૈજ્ઞાનિક પુરાવામાંથી હટાવીને અનુભવના ક્ષેત્રમાં લઈ આવે છે.
અને બીજો એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે વિવિધ સંસ્કૃતિઓમાં ઈશ્વરની બહુવિધ વિભાવનાઓ દૈવીય શોધને અમાન્ય નથી કરતી,
બલકે માનવ આધ્યાત્મિક અનુભવની સમૃદ્ધિ અને જટિલતા દર્શાવે છે.
આ કેટલી ઉમદા વાત છે! એનો અર્થ એ કે ધાર્મિક વિવિધતા કોઈ સમસ્યા નથી, પણ એ વાતનો પુરાવો છે કે માનવની આધ્યાત્મિક યાત્રા કેટલી બધી રીતે શક્ય છે.
અને ત્રીજો વિચાર, જે મને લાગે છે કે આપણી દુનિયાને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે, લોકો ઈશ્વરની કલ્પના કેવી રીતે કરે છે તે સમજવું, એટલે તેઓ પોતાની જાત, પોતાના સમુદાયો અને પોતાની અંતિમ ચિંતાઓ વિશે કેવી રીતે વિચારે છે તે સમજવું.
મતલબ કે ઈશ્વરનો ખ્યાલ એ સમાજના મૂલ્યોનો અરીસો છે.
હા, એક યોદ્ધા સમાજનો ભગવાન તલવારવાળો હશે તો ખેડૂત સમાજનો ભગવાન વરસાદ લાવનારો હશે.
તો આ બધા ઊંડા વિચારોનો આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી સ્પષ્ટ ઉપયોગ છે આંતરધર્મીય સમજણ વધારવા માટે.
એ કેવી રીતે?
જ્યારે આપણે સમજીએ છીએ કે દરેક ધર્મનો ઈશ્વરનો ખ્યાલ તેમના પોતાના ઇતિહાસ અને સંજોગોમાંથી જન્મ્યો છે, ત્યારે આપણે બીજા ધર્મો પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખી શકીએ છીએ. ભારત જેવા દેશમાં આ સમજણ તો અમૂલ્ય છે.
અને બીજું, મને લાગે છે કે આ પુસ્તક આપણને વિવેચનાત્મક વિચારસરણી કેળવવામાં પણ મદદ કરે છે.
ચોક્કસ. કોઈ પણ ધાર્મિક દાવા મેં સાચો કે ખોટો કહેવાને બદલે આપણે વધુ ઊંડા સવાલો પૂછી શકીએ છીએ.
જેમ કે
આ માન્યતા ક્યાંથી આવી, એ સમાજમાં કયું કાર્ય કરે છે, એ લોકોના જીવનને કેવો અર્થ આપે છે.
અને છેલ્લે, આ બધું આપણી પોતાની જાત માટે પણ ઉપયોગી છે, ભલે આપણે શ્રદ્ધાળુ હોઈએ કે ન હોઈએ.
હા, આ પુસ્તક આપણને જીવનના મોટા પ્રશ્નો વિશે વિચારવા માટે એક ઐતિહાસિક સંદર્ભ પૂરો પાડે છે. તે આપણી પોતાની માન્યતાઓને એક વિશાળ માનવગાથાના ભાગ તરીકે જોવામાં મદદ કરે છે.
આખી ચર્ચા પછી મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે ઈશ્વરનો વિચાર કેટલો મજબૂત અને
લૌચિક છે.
હા, સ્થિતિસ્થાપક.
હા,
બરાબર. ગમે તેટલા વૈજ્ઞાનિક અને તાર્કિક પડકારો આવ્યા, પણ એ વિચાર તૂટી નથી ગયો. એણે પોતાને બદલ્યો છે, નવા રૂપો ધારણ કર્યા છે, અને આજે પણ અબજો લોકો માટે પ્રેરણા અને અર્થનો સૌથી મોટો સ્ત્રોત છે.
બરાબર.
એ કોઈ સ્થિર ખ્યાલ નથી, પણ માનવ ચેતનાની એક જીવંત નદી જેવો છે, જે સતત વહેતી રહે છે.
અને મારા માટે મુખ્ય બોધ એ છે કે આજના વિશ્વમાં ધાર્મિક સાક્ષરતા વૈકલ્પિક નથી, પણ અનિવાર્ય છે. ઈશ્વરના વિચારની આ લાંબી અને જટિલ વાર્તાને સમજ્યા વિના આપણે માનવતાની વાર્તાને પૂરી રીતે સમજી જ ન શકીએ.
સાચી વાત છે.
બોકરનું કામ સુંદર રીતે બતાવે છે કે આપણને જવાબો ભલે જેટલા અલગ અલગ મળ્યા હોય, પણ અર્થ માટેની આપણી શોધ સાર્વત્રિક છે, અને કદાચ આ શોધ જ આપણને સાચા અર્થમાં માનવ બનાવે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.